ओम शांति। गुड मॉर्निंग। 8 जनवरी 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, बापनी श्रीमत तमने 21 पेढ़ीनु सुख आपी दे छे। आटली न्यारी मत बाप सिवाय कोई आपी न सके। तमे श्रीमत पर चलता रहो। मीठा बाळको, बापनी श्रीमत तमने 21 पेढ़ीनु सुख आपी दे छे। आटली न्यारी मत बाप सिवाय कोई आपी न सके। तमे श्रीमत पर चलता रहो। प्रश्न छे, स्वयं स्वयं ने राज तिलक आपवानो सहज पुरुषार्थ कयो छे? उत्तर छे पहली पॉइंट, स्वयं स्वयं ने राज तिलक आपवा माटे बापनी जे शिक्षाओ मळे छे तेना पर सारी रीते चालो। आमा आशीर्वाद अथवा कृपानी वात नथी। बीजी पॉइंट, फॉलो फाधर करो, बीजाने नथी जोवाना। मन मना भव, आनाथी स्वयं ज स्वयं तिलक मळे छे। भणतर अने यादनी यात्राथी ज तमे बेगर अर्थात गरीब थी प्रिंस अर्थात राजकुमार बनो छो। गीत छे ओम नमः शिवाय। ओम शांति। जारे बाप अने दादा ओम शांति कहे छे तो बे वार पण कही सके छे, कारण के बन्ने एक मां छे। एक छे अव्यक्त, बीजा छे व्यक्त। बन्ने साथे छे, बन्ने नो भेगो अवाज पण होय छे, अलग अलग पण होय सके छे। आ एक वंडर छे। दुनिया मां कोई नथी जानतु के परमपिता परमात्मा अमना शरीर मां बेसीने ज्ञान संभळावे छे। आ क्यांय पण लखेलू नथी। बापे कल्प पहला पण कह्यू हतु, हमणा पण कहे छे के हुं आ साधारण तनमां अनेक जन्मोना अंतमां आमनामां प्रवेश करू छूं, आमनो आधार लउ छूं। गीतामां कोई ने कोई एवा वर्सन्स अर्थात महावाक्य छे जे थोड़ा रियल अर्थात साचा पण छे। आ रियल शब्द छे, हुं अनेक जन्मोना अंतमां प्रवेश करू छूं। जारे आ वानप्रस्थ अवस्थामां छे तो आमना माटे आ कहेवू ठीक छे। पहला पहला सत्युगमां जन्म पण आमनो छे, पछी अंतमां वानप्रस्थ अवस्थामां छे जेमनामां ज बाप प्रवेश करे छे। तो आमना माटे ज कहे छे, आ नथी जानता के मैं केटला पुनर्जन्म लीधा। शास्त्रोमां 84 लाख पुनर्जन्म लखी दीधा छे। आ बधो छे भक्ति मार्ग। आने कहवाय छे भक्ति कल्ट। ज्ञान कांड अलग छे, भक्ति कांड अलग छे। भक्ति करता करता उतरता ज आवे छे। आ ज्ञान तो एक ज वार मळे छे। बाप एक ज वार सर्वनी सदगति करवा आवे छे। आवा बाबा आवीने बधानी एक ज वार प्रालब्ध बनावे छे भविष्यने। तमे जाणो, तमे ज भणो छो भविष्य नवी दुनिया माटे। तमे भणो ज छो नवी भविष्य दुनिया माटे। बाप आवे ज छे नवी राजधानी स्थापन करवा, एटले आने राजयोग कहेवाय छे। आनु खूब महत्व छे। इच्छे छे भारतनो प्राचीन राजयोग कोई शीखवाड़े, परंतु आजकाल आ संन्यासी लोको बाहर जईने कहे छे अमे प्राचीन राजयोग शीखवाड़वा आव्या छीए। तो ए पण समझे छे अमे शीखीए कारण के समझे छे योगथी ज पेराडाइज अर्थात स्वर्ग स्थापन थयुं हतुं। बाप समझावे छे योग बळथी तमे पेराडाइज ना मालिक बनो छो। पेराडाइज स्थापन कर्युं छे बापे। કેવી રીતે સ્થાપન કરે છે એ નથી જાણતા. આ રાજયોગ રૂહાની બાપ જ શીખવાડે છે. શરીર ધારી કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. આજકાલ એડલ્ટ્રેશન અર્થાત ભેળસેળ, કરપ્શન અર્થાત ભ્રષ્ટાચાર તો ખૂબ છે ને, એટલે બાપે કહ્યું છે, હું પતિતોને પાવન બનાવવા વાળો છું, જરૂર પછી પતિત બનાવવા વાળું પણ કોઈ હશે. હવે તમે જજ કરો અર્થાત નિર્ણય કરો. બરોબર એવું જ છે ને, હું જ આવીને બધા વેદો શાસ્ત્રો વગેરેનો સાર સંભળાવું છું. જ્ઞાનથી તમને 21 જન્મોનું સુખ મળે છે. ભક્તિ માર્ગમાં છે અલ્પકાળ ક્ષણભંગુર સુખ. આ છે 21 પેઢીનું સુખ જે બાપ જ આપે છે. બાપ તમને સદગતિ આપવા માટે જે શ્રીમત આપે છે તે સૌથી ન્યારી છે. આ બાપ બધાનું દિલ લેવા વાળા છે. જેમ તે જળ દિલવાળા મંદિર છે, આ પછી છે ચૈતન્ય દિલવાળા મંદિર. એક્યુરેટ તમારી એક્ટિવિટી અર્થાત પ્રવૃત્તિના ચિત્ર બન્યા છે. આ સમયે તમારી એક્ટિવિટી ચાલી રહી છે. દિલવાળા બાપ મળ્યા છે સર્વની સદગતિ કરવા વાળા, સર્વના દુઃખ હરીને સુખ આપવા વાળા. કેટલા ઊંચામાં ઊંચા ગવાયેલા છે. ઊંચામાં ઊંચી છે ભગવાન શિવની મહિમા. ભલે ચિત્રોમાં શંકર વગેરેની આગળ પણ શિવનું ચિત્ર દેખાડે છે, હકીકતમાં દેવતાઓની આગળ શિવનું ચિત્ર રાખવું તો નિષેધ છે. તે તો ભક્તિ કરતા નથી. ભક્તિ નથી દેવતાઓ કરતા નથી સંન્યાસી કરી શકતા. તે છે બ્રહ્મજ્ઞાની તત્વજ્ઞાની. જેમ આ આકાશ તત્વ છે તેમ તે બ્રહ્મ તત્વ છે. તે બાપને તો યાદ કરતા નથી, નથી તેમને આ મહામંત્ર મળતો. આ મહામંત્ર બાપ જ આવીને સંગમ યુગ પર આપે છે. સર્વના સદગતિ દાતા બાપ એક જ વાર આવીને મન મના ભવનો મંત્ર આપે છે. બાપ કહે છે, બાળકો દેહ સહિત દેહના સર્વ ધર્મ ત્યાગી સ્વયંને અશરીરી આત્મા સમજી મુજ બાપને યાદ કરો. કેટલું સહજ સમજાવે છે. રાવણ રાજ્યના કારણે તમે બધા દેહ અભિમાની બન્યા છો. હવે બાપ તમને આત્મ અભિમાની બનાવે છે. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરતા રહો તો આત્મામાં જે ખાત પડી છે તે નીકળી જાય. સત્વ પ્રદાનથી સત્વમાં આવવાથી કળાઓ ઓછી થાય છે ને. સોનાનું પણ કેરેટ હોય છે ને. હમણાં તો કળિયુગ અંતમાં સોનું દેખાતું પણ નથી. સતયુગમાં તો સોનાના મહેલ હોય છે. કેટલો રાત દિવસનો ફરક છે. તેનું નામ જ છે ગોલ્ડન એજ. ગોલ્ડન એજ વર્લ્ડ અર્થાત સ્વર્ણિમ દુનિયા. ત્યાં ઈટ પથ્થર વગેરેનું કામ નથી હોતું. બિલ્ડિંગ બને છે તો તેમાં પણ સોના ચાંદી સિવાય બીજી કચરાપટ્ટી નથી હોતી. ત્યાં સાયન્સ અર્થાત વિજ્ઞાનથી ખૂબ સુખ છે. આ પણ ડ્રામા બનેલો છે. આ સમયે સાયન્સ ઘમંડી છે, સત્યમાં ઘમંડી નહીં કહેવાશે. ત્યાં તો સાયન્સથી તમને સુખ મળે છે. અહીં છે અલ્પકાળનું સુખ. પછી આનાથી જ ખૂબ ભારે અર્થાત વધારે દુઃખ મળે છે. બોમ્બ્સ વગેરે આ બધું વિનાશ માટે બનાવતા જ રહે છે. બોમ્બ્સ બનાવવા માટે બીજાઓને મનાઈ કરે છે, પછી પોતે બનાવતા રહે છે. સમજે પણ છે, આ બોમ્બથી તમારું સમજે પણ છે, આ બોમ્બથી અમારું જ મોત થવાનું છે, છતાં પણ બનાવતા રહે છે. તો બુદ્ધિ મરી ગઈ છે ને. આ બધી ડ્રામામાં નોંધ છે, બનાવ્યા સિવાય રહી નથી શકતા. મનુષ્ય સમજે છે કે આ બોમ્બથી અમારું જ મોત થશે, પરંતુ ખબર નથી કે કોણ પ્રેરિત કરી રહ્યું છે. અમે બનાવ્યા વગર રહી નથી શકતા, જરૂર બનાવવા જ પડે. વિનાશની પણ ડ્રામામાં નોંધ છે. કેટલું પણ ભલે કોઈ પીસ પ્રાઇઝ અર્થાત શાંતિનું ઇનામ આપે, પરંતુ પીસ સ્થાપન કરવાવાળા એક બાપ જ છે. શાંતિના સાગર બાપ જ શાંતિ સુખ પવિત્રતાનો વારસો આપે છે. સતયુગમાં છે બેહદની સંપત્તિ, ત્યાં તો દૂધની નદીઓ વહે છે. વિષ્ણુને ક્ષીરસાગરમાં દેખાડે છે, આ તુલના કરાય છે. ક્યાં તે ક્ષીરસાગર, ક્યાં આ વિષય સાગર. ભક્તિ માર્ગમાં પછી તળાવ વગેરે બનાવીને તેમાં પથ્થર પર વિષ્ણુને સોવડાવી દે છે. ભક્તિમાં કેટલો ખર્ચો કરે છે, કેટલો વેસ્ટ ઓફ ટાઈમ અર્થાત સમય વ્યર્થ, વેસ્ટ ઓફ મની અર્થાત પૈસા કરે છે. દેવીઓની મૂર્તિઓ પર કેટલો ખર્ચો કરીને બનાવે છે, પછી સમુદ્રમાં નાખી દે છે. તો પૈસા વેસ્ટ થયા ને. આ છે ઢીંગલીઓની પૂજા. કોઈના પણ ઓક્યુપેશન અર્થાત કર્તવ્યની કોઈને ખબર જ નથી. હવે તમે કોઈના પણ મંદિરમાં જાઓ તો તમે દરેકનું ઓક્યુપેશન જાણો છો. બાળકોને મનાઈ નથી ક્યાંય પણ જવાની. પહેલા તો બે સમજ બનીને જતા હતા, હવે સેન્સિબલ અર્થાત સમજદાર બનીને જાઓ છો. તમે કહેશો અમે આમના 84 જન્મોને જાણીએ છીએ. ભારતવાસીઓને તો શ્રી કૃષ્ણના જન્મની પણ ખબર નથી. તમારી બુદ્ધિમાં આ બધી નોલેજ છે. નોલેજ સોર્સ ઓફ ઇન્કમ અર્થાત આવકનું સાધન છે. વેદ શાસ્ત્ર વગેરેમાં કોઈ મુખ્ય ઉદ્દેશ નથી. સ્કૂલમાં હંમેશા મુખ્ય ઉદ્દેશ હોય છે. આ ભણતરથી તમે કેટલા સાહુકાર બનો છો. જ્ઞાનથી થાય છે સદગતિ. આ નોલેજથી તમે સંપત્તિવાન બનો છો. તમે કોઈ પણ મંદિરમાં જશો તો ઝટ સમજશો આ કોનું યાદગાર છે. જેમ દેલવાળા મંદિર છે, તે છે જળ, આ છે ચૈતન્ય. હુબહુ જેમ અહીં ઝાડમાં દેખાડ્યું છે એવું મંદિર બનાવેલું છે. નીચે તપસ્યામાં બેઠા છે, ઉપર છતમાં આખું સ્વર્ગ છે. બહુ જ ખર્ચાથી બનાવેલું છે. અહીં તો કંઈ પણ નથી. ભારત 100% સોલ્વેન્ટ અર્થાત સાહુકાર પાવન હતું. હમણાં ભારત 100% ઇનસોલ્વેન્ટ અર્થાત કંગાળ પતિત છે. કારણ કે અહીં બધા વિકારથી જન્મે છે. ત્યાં ગંદકીની વાત નથી હોતી. ગરુડ પુરાણમાં રોચક વાતો એટલે લખી છે કે મનુષ્ય કંઈક સુધરે, પરંતુ ડ્રામામાં મનુષ્યોને સુધરવાનું નથી. હમણાં ઈશ્વરીય સ્થાપના થઈ રહી છે. ઈશ્વર જ સ્વર્ગ સ્થાપન કરશે ને, એમને જ હેવનલી એમને જ હેવનલી ગોડ ફાધર કહેવાય છે. બાપે સમજાવ્યું છે, તે લશ્કર જે લડે છે તે બધું કરે છે રાજા રાણી માટે. અહીં તમે માયા પર જીત મેળવો છો, પોતાના માટે જેટલું કરશો એટલું મેળવશો. તમારે દરેકને પોતાનું તન મન ધન ભારતને સ્વર્ગ બનાવવામાં ખર્ચ કરવું પડે છે. જેટલું કરશો એટલું ઊંચ મેળવશો. અહીં રહેવાનું તો કાંઈ નથી, હમણાં માટે જ ગાયન છે. કિનકી દબી રહેગી ધૂલ મેં કિનકી રાજા ખાય. તો હમણાં બાપ આવેલા છે તમને રાજ્ય ભાગ્ય અપાવવા માટે. કહે છે, હવે તન મન ધન બધું આમાં લગાવી દો. આમણે અર્થાત બ્રહ્માએ બધું નોછાવર કરી દીધું છે. આને કહેવાય છે મહાદાની. વિનાશી ધનનું દાન કરે છે તો અવિનાશી ધનનું પણ દાન કરવાનું હોય છે. જેટલું જે દાન કરે, પ્રસિદ્ધ દાની હોય છે તો કહે છે ફલાણા ખૂબ ફિલેન્થ્રોપિસ્ટ અર્થાત મહાદાની હતા. નામ તો થાય છે ને, તો ઇનડાયરેક્ટ અર્થાત પરોક્ષ રીતે ઈશ્વર અર્થ કરે છે. રાજાઈ નથી સ્થાપન થતી, હમણાં તો રાજાઈ સ્થાપન થાય છે એટલે કમ્પ્લીટ ફિલેન્થ્રોપિસ્ટ અર્થાત પૂરા મહાદાની બનવાનું છે. ભક્તિ માર્ગમાં ગાય પણ છે, અમે વારી જઈશું. આમાં ખર્ચો કાંઈ નથી. ગવર્મેન્ટનો કેટલો ખર્ચો થાય છે. અહીં તમે જે કાંઈ કરો છો પોતાના માટે, પછી ભલે 8ની માળામાં આવો કે 108માં અથવા 16108માં. પાસ વિથ ઓનર બનવાનું છે. એવો યોગ કમાઓ જે કર્માતીત અવસ્થા મેળવી લો, પછી કોઈ સજા ન ખાઓ. તમે બધા છો વોરિયર્સ અર્થાત યોદ્ધા. તમારી લડાઈ છે રાવણ સાથે, કોઈ મનુષ્ય સાથે નથી. નાપાસ થવાના કારણે બે કળા ઓછી થઈ ગઈ. ત્રેતાને બે કળા ઓછું સ્વર્ગ કહેવાશે. પુરુષાર્થ તો કરવો જોઈએ ને, બાપને પૂરા ફોલો કરવાના છે. આમાં મન બુદ્ધિથી સરેન્ડર અર્થાત સમર્પણ થવાનું હોય છે. બાબા આ બધું તમારું છે. બાપ કહેશે આ સર્વિસ અર્થાત સેવામાં લગાવો. હું જે તમને મત આપું છું તે કાર્ય કરો. યુનિવર્સિટી ખોલો, સેવા કેન્દ્ર ખોલો, અનેકનું કલ્યાણ થઈ જશે. ફક્ત આ સંદેશ આપવાનો છે. બાપને યાદ કરો અને વારસો લો. મેસેન્જર પૈગંબર આ બાળકોને કહેવાય છે. બધાને આ મેસેજ અર્થાત સંદેશ આપો કે બાપ દ્વારા, બાપ બ્રહ્મા દ્વારા કહે છે કે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, જીવન મુક્તિ મળી જશે. હમણાં છે જીવન બંધ, પછી જીવન મુક્ત થશો. બાપ કહે છે હું ભારતમાં જ આવું છું. આ ડ્રામા અનાદિ બનેલો છે. ક્યારે બન્યો, ક્યારે પૂરો થશે આ પ્રશ્ન નથી ઉઠી શકતો. આ તો ડ્રામા અનાદિ ચાલતો જ રહે છે. આત્મા કેટલું નાનું બિંદુ છે, તેમાં આ અવિનાશી પાઠ નોંધાયેલો છે. કેટલી ગુહ્ય વાતો છે. તારાની જેમ નાનું બિંદુ છે. માતાઓ પણ અહીં મસ્તક પર બિંદી લગાવે છે. હમણાં આપ બાળકો પુરુષાર્થી સ્વયં સ્વયંને જ રાજ તિલક આપી રહ્યા છો. તમે બાપની શિક્ષા પર સારી રીતે ચાલશો તો જાણે તમે સ્વયંને રાજ તિલક આપો છો. એવું નથી કે આમાં આશીર્વાદ કે કૃપા થશે. તમે જ સ્વયંને રાજ તિલક આપો છો. અસલમાં આ રાજ તિલક છે. ફોલો ફાધર કરવાનો છે. ફોલો ફાધર કરવાનો, પુરુષાર્થ કરવાનો છે. બીજાને નથી જોવાના. આ છે મન મના ભવ, જેનાથી સ્વયંને સ્વયં જ તિલક મળે છે. બાપ નથી આપતા, આ છે જ રાજયોગ. તમે બેગરથી પ્રિન્સ બનો છો તો કેટલો સારો પુરુષાર્થ કરવો જોઈએ, પછી અમને પણ ફોલો કરવાના છે. આ તો સમજની વાત છે ને, ભણતરથી કમાણી થાય છે. જેટલો જેટલો યોગ એટલી ધારણા થશે. યોગમાં જ મહેનત છે, એટલે ભારતનો રાજયોગ ગવાયેલો છે. બાકી ગંગા સ્નાન કરતા કરતા તો મનુષ્ય તો આયુષ્ય પણ ચાલ્યું જાય તો પણ પાવન બની ન શકે. ભક્તિ માર્ગમાં ઈશ્વર અર્થ ગરીબોને આપે છે. અહીં પછી સ્વયં ઈશ્વર આવીને ગરીબોને જ વિશ્વની બાદશાહી આપે છે. ગરીબ નિવાસ છે ને, ભારત જે 100% સોલ્વેન્ટ હતું તે આ સમયે 100% ઇનસોલ્વેન્ટ છે. દાન હંમેશા ગરીબોને અપાય છે. બાપ કેટલા ઊંચ બનાવે છે, આવા બાપને ગાળો આપે છે. બાપ કહે છે, આવી જ્યારે ગ્લાની કરે છે ત્યારે મારે આવવું પડે છે. આ પણ ડ્રામા બનેલો છે. આ બાપ પણ છે, શિક્ષક પણ છે. શીખ લોકો કહે છે સદગુરુ અકાળ. બાકી ભક્તિ માર્ગના ગુરુ તો અનેક છે. અકાળને તખ્ત ફક્ત આ મળે છે. આપ બાળકોનું પણ તખ્ત વાપરે છે. કહે છે, હું આમનામાં પ્રવેશ કરી સર્વનું કલ્યાણ કરું છું. આ સમયે આમનો આ પાઠ છે. આ બહુ જ સમજવાની વાતો છે, નવું કોઈ સમજી ન શકે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, અવિનાશી જ્ઞાન ધનનું દાન કરી મહાદાની બનવાનું છે. જેમ બ્રહ્મા બાપે પોતાનું બધું અમાર લગાવી દીધું, એમ ફોલો ફાધર કરી રાજાઈમાં ઊંચ પદ લેવાનું છે. સજાઓથી બચવા માટે એવો યોગ કમાવાનો છે જે કર્માતીત અવસ્થા મેળવી લો. પાસ વિથ ઓનર બનવાનો, પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. બીજાને નથી જોવાના. વરદાન છે કડક નિયમ અને દ્રઢ સંકલ્પ દ્વારા અલબેલાપણાને સમાપ્ત કરવાવાળા બ્રહ્મા બાપ સમાન અથક ભવ. કડક નિયમ અને દ્રઢ સંકલ્પ દ્વારા અલબેલાપણાને સમાપ્ત કરવાવાળા બ્રહ્મા બાપ સમાન અથક ભવ. તો બ્રહ્મા બાપ સમાન અથક બનવા માટે અલબેલાપણાને સમાપ્ત કરો. એના માટે કોઈ કડક નિયમ બનાવો, દ્રઢ સંકલ્પ કરો. અટેન્શન રૂપી ચોકીદાર સદા અલર્ટ રહે તો અલબેલાપણું સમાપ્ત થઈ જશે. પહેલા સ્વની ઉપર મહેનત કરો, પછી સેવામાં, ત્યારે ધરણી પરિવર્તન થશે. હમણાં ફક્ત કરી લઈશું, થઈ જશે. આ આરામના સંકલ્પોના ડનલોપને છોડો, કરવાનું જ છે. આ સ્લોગન મસ્તકમાં યાદ રહે તો પરિવર્તન થઈ જશે. સ્લોગન છે સમર્થ બોલની નિશાની છે. જે બોલમાં આત્મિક ભાવ અને શુભ ભાવના હોય, સમર્થ બોલની નિશાની છે. જે બોલમાં આત્મિક ભાવ અને શુભ ભાવના હોય. અચ્છા, ઓમ શાંતિ. પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો. આજની પોઈન્ટ છે, જેટલો જેટલો સમય સમીપ આવી રહ્યો છે એટલા વ્યર્થ સંકલ્પ પણ વધી રહ્યા છે. પરંતુ આ ચૂકતું થવા માટે બહાર નીકળી રહ્યા છે. એનું કામ છે આવવાનું અને તમારું કામ છે ઉડતી કળા દ્વારા, સકાશ દ્વારા પરિવર્તન કરવાનું. ગભરાવ નહીં, એના શેક અર્થાત પ્રભાવમાં નહીં આવો. જેટલો જેટલો સમય સમીપ આવી રહ્યો છે એટલા વ્યર્થ સંકલ્પ પણ વધી રહ્યા છે, પરંતુ આ ચૂકતું થવા માટે બહાર નીકળી રહ્યા છે. એનું કામ છે આવવાનું, અને તમારું કામ છે ઉડતી કળા દ્વારા, સકાશ દ્વારા પરિવર્તન કરવાનું. ગભરાવ નહીં, એના શેક અર્થાત પ્રભાવમાં નહીં આવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.